आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा रहस्यपूर्ण चिट्ठी पंडित टोडरमल जी द्वारा लखायेली आ रहस्यपूर्ण चिट्ठी घणी महत्वनी छे, एनी आपणे शुरुआत करी छे। एमा बीजा पाना उपर एटले के पुस्तकमां पाना नंबर 348 15मी आवृत्तिमां एमां आपणे नीचेथी त्रीजो पेरेग्राफ कि जे ज्ञानमती श्रुतरूप थई प्रवर्ते छे ते ज ज्ञान वधतुं वधतुं केवल ज्ञानरूप थाय छे, तेथी सम्यक ज्ञाननी अपेक्षाए तो जाति एक छे। एटले केवल ज्ञाननी अने सम्यक ज्ञाननी जाति एक ज छे, आ वात आपणे समजा। सम्यक दृष्टिना ज्ञान विशे पण आपणे समजा के एने घटपट आदि पदार्थोनुं ज्ञान बराबर नथी, तो एथी कोई रीते असम्यक पण थतुं नथी। एमनुं सम्यक दृष्टि छे, एमनुं ज्ञान ए શ્રદ્ધાની રીતે એટલે કે પદાર્થોની જેમ છે તેમ જ શ્રદ્ધા કરવા રૂપે જ થયું છે, એટલે યથાર્થ છે, સમ્યક છે। એ જીવને જીવ જાણે છે, પૂતગળને પૂતગળ જાણે છે, પોતાને બીજાઓથી ભિન્ન જાણે છે, એટલે એ રીતે એમનું જ્ઞાન સમ્યક છે, એટલે એમાં કોઈ વિપરીત શ્રદ્ધા નથી। અને એ કેવળ જ્ઞાનનો અંશ છે, આગળ વધતા વધતા એ કેવળ જ્ઞાનરૂપ થાય છે। વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામ સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે। ત્યાં જે પરિણામ વિષય કસાયરૂપ અથવા પૂજાદાન શાસ્ત્ર અભ્યાસ આદિ રૂપ એટલે કે અશુભ કે શુભ રૂપ પ્રવર્તે છે, તે સ્વવિકલ્પ રૂપ જાણવા। સમ્યક દ્રષ્ટિના પરિણામ એ રીતે સ્વવિકલ્પ રૂપ પણ છે, અને નિર્વિકલ્પ રૂપ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સ્વરૂપને અનુભવે છે ત્યારે એ વખતના પરિણામ છે તે નિર્વિકલ્પ જાણવા। હવે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, હવે આગળ સ્વાધ્યાય આપણે લઈએ। અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્યાં શુભ અશુભ રૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્તનું અસ્તિત્વ કેવી રીતે હોય। પંડિતજીએ પોતે જ પ્રશ્ન કર્યો છે અને એની સ્પષ્ટતા કરી છે કે સમ્યક દ્રષ્ટિ શુભ અને અશુભ એમ એવા પરિણામે પણ પરિણમતો હોય તો પછી એ વખતે સમ્યક્ત્વ કઈ રીતે હોઈ શકે, એનું સમાધાન આપ્યું છે। એક ઉદાહરણ આપી એને સમાધાન આપ્યું છે કે જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, ગુમાસ્તો એટલે શેઠને ત્યાં કામ કરતો માણસ તેને ગુમાસ્તો કહેવાય, એટલે જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, દુકાનમાં કામ કરે ત્યારે એ કામને અમારું કામ અમારું કામ મારું કામ અમારી દુકાન અમારી દુકાન એમ પણ કહે, હર્ષ વિષાદને પણ પામે છે અને એમાં દુકાનમાં જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એ બધા સાથે પોતાનો મેળ બેસાડે છે અને જાણે કે એ રૂપે પોતે હોય એમ જ આપણને લાગે કે અમારે આટલો નફો થયો ને અમને આમ થયું ને અમારી દુકાનમાં આમ આવ્યો ને એમ જ કહેતો હોય. એટલે એ કાર્યમાં પ્રવર્તતા તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે આ મારું કામ નથી. અંતરમાં એને એમ ખ્યાલમાં જ છે કે આ દુકાન મારી નથી, આ દુકાન શેઠની છે, એ દુકાનથી પોતે જુદો છે, એ દુકાનનો બધો જ નફો જે કંઈ છે મૂડી છે તે બધું શેઠનું છે, એ તો એને બરાબર શ્રદ્ધાન છે. છતાંય જ્યારે દુકાનની વાત આવે, કંઈ પણ વાત કરતો હોય બીજે પણ, તો એમ કહે કે અમારી દુકાનમાં આટલો માલ છે, અમારી દુકાનમાં આમ અમે માલ વેચ્યો છે, અમારી દુકાનમાં આમ છે, એમ જ એ વાત કરતો હોય. કોઈ ગ્રાહક આવે છે તો એને પૂછે છે તો પણ એને એમ જ કહે છે કે અમારી પાસે આ છે ને અમારી પાસે આ નથી, તમે આ ગમે તો લઈ જાઓ નહીતર કંઈ નહીં, આવી રીતે વાત કરે. એટલે બધું જ એ પોતાનું છે એ રીતે જ એ પ્રવર્તે છે, કોઈ રીતે જુદાઈ રાખતો નથી. છતાં એક શ્રદ્ધાંત તો એમ છે જ કે આ કંઈ મારું નથી, આ બધું જે છે તે શેઠનું છે, પોતે તો ત્યાં એ ગુમાસ્તા તરીકે નોકરી કરે છે, એ શ્રદ્ધા અંતરમાંથી ગઈ નથી એ બરાબર છે. એટલે એ પ્રમાણે કાર્ય કરનાર એ ગુમાસ્તો સાહુકાર છે. સાહુકાર એ અપેક્ષાએ કે એ કોઈ રીતે એ દુકાનમાંથી કંઈ ચોરી કરતો નથી, કંઈ લેતો નથી, દુકાનને પોતાની સમજી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, એટલે એ સાહુકાર છે. પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય. અમારી દુકાન અમને આટલો વકરો થયો, અમને આટલો નફો થયો, અમારા આમને તેમને એમ બધું કહે, છતાં પણ એ પૈસાને એ પોતે લઈ જતો નથી. એ પૈસા તો એ દુકાનના છે, પેઢીના છે, શેઠના છે, એમ બરાબર સમજે છે, એ પૈસાને પોતાના નથી માનતો. જો એમ માની અને એ પોતે જો ચોરી કરે એટલે કે એ લઈ જાય તો ચોર કહેવાય, તો એ ગુમાસ્તો ચોર જ કહેવાય. આ અહીંયા દ્રષ્ટાંત આપ્યું, એના ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે તેને કર્મોદય જનિત શુભ અશુભ રૂપ કાર્યનો કરતા થઈ તદરૂપ પરિણમે તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે આ કાર્ય મારા નથી. શુભ અને અશુભ ભાવ રૂપે કાર્ય થતા હોય અને એવું થવાનું કારણ પૂર્વકર્મનો ઉદય હોય, તો પૂર્વકર્મના ઉદયને કારણે એવા શુભ અને અશુભ કાર્ય થાય. એટલે અહીંયા એમ કહે છે કે તેને કર્મોદય જનિત, કર્મના ઉદય જનિત શુભ અશુભ રૂપ કાર્યનો કરતા થઈ તદરૂપ પરિણમે તો પણ તેને તેવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે આ કાર્ય મારા નથી. એટલે દુકાનના કામો કરે, બધું જ કરે, તે છતાં પણ એ કાર્યોને પોતાના જેમ તે માનતો નથી. એવી રીતે જો દેહ આશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને, અર્થાંત પોતાને તેનો કરતા માને, તો તે મિથ્યા દ્રષ્ટિ થાય. જેમ પેલો માણસ એ સાહુકાર તો ત્યારે કહેવાય કે જ્યારે એ શેઠની કોઈ મિલકતને પોતે લઈ જતો નથી, કાર્ય કરે ત્યારે અમારું અમારું કહે છે પણ એમાંથી કોઈ વસ્તુ પોતે લેતો નથી. પણ જો એને પોતે લઈ લે, એમાંથી પૈસા કે માલ પોતે લઈ લે કે મારું છે કરીને, તો એ ચોર કહેવાય. એટલે જે પોતાનું નથી એને પોતાનું નથી માનતો ત્યાં સુધી જ એ સાહુકાર છે. એવી જ રીતે અહીંયા સમ્યક દ્રષ્ટિ પણ પોતે ભગવાન આત્મા સર્વ પદાર્થોથી જુદો છે, જગતના બધા જીવોથી જુદો છે, અને કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે એનાથી પણ જુદો છે, એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો એ સમ્યક દ્રષ્ટિ છે. પણ એને બદલે દેહને કારણે, દેહ આશ્રિત એટલે દેહને કારણે થતા જે વ્રત તપ છે એને પોતાના માને, એનો એ કરતા થાય. દેહ સંયોગોને કારણે પ્રાપ્ત થયો છે, પૂર્વકર્મના ઉદયને કારણે જે દેહ પ્રાપ્ત થયો છે એ દેહને પોતે જો પોતાનો માને, એના કાર્યો પરદ્રવ્ય છે, તેના કાર્યો ઉદગળ દ્રવ્ય છે દેહ, એના કાર્યો પોતે કરે છે એવો જો એ કરતા થાય તો પછી એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. જ્યાં સુધી એ પોતે દેહ સાથે રહ્યો છે અને એ દેહની જે કંઈ ક્રિયા થાય છે એના કારણે થાય છે, એની સાથે મારે કોઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છું, એવી દ્રષ્ટિ કરે છે, એવી શ્રદ્ધા ધરાવે છે, ત્યાં સુધી તો સમ્યક દ્રષ્ટિ છે. પણ એવા પર પદાર્થ, એવા પૂતગળ દેહને પોતાનો માને અને દેહમાં થતી ક્રિયાઓ, વ્રત સંયમ વગેરે એને પોતાના કાર્ય માને, એનો કરતા થાય તો પછી એ પેલા ગુમાસ્તાની જેમ જ એનું કામ થયું, કે એ જેમ દુકાનમાં રહેલા માલ સામાનને પોતાનો માને એના જેવી એ વાત થઈ. એ તો સંયોગો એવા થયા છે, એટલે દુકાન સાથેના એ સંયોગો છે કે જેમાં એ માલ સામાનને પોતાનો એ અપેક્ષા એ માને, એટલે કે આ દુકાન અમારી અમારી કહે, પણ એ પોતાનો માનીને એમાંથી કોઈ વસ્તુ લેતો નથી અને એમ કરે તો ચોર કહેવાય. એવી રીતે આ પણ પરદ્રવ્ય છે, દેહ સાથે રહેવાનું થયું છે, એ સંયોગોને કારણે થયું છે, ને એવા પરદ્રવ્યના કાર્યોનો એ પોતે કરતા થાય તો એ પરદ્રવ્યના કાર્યોનો કરતા એ પણ પેલા ચોરી સમાન થયું તો એમ થતાં એ મિથ્યા દ્રષ્ટિ થાય. પણ જો એનાથી અલિપ્ત રહે છે અને જેમ પેલો ગુમાસ્તો સમજે છે કે આ કાર્ય મારું નથી, આ મિલકત મારી નથી, આ દુકાન મારી નથી, હું એનાથી ભિન્ન છું, એવી રીતે અહીંયા પણ આ જો એમ સમજે છે કે આ દેહના કાર્યો છે તે મારા નથી, એ વ્રત તપ આદિ જે છે તે મારામાં નથી થતા, હું તેનાથી ભગવાન આત્મા જુદો છું, જો આવી દ્રષ્ટિ ધરાવે છે તો પછી એ સમ્યક દ્રષ્ટિ જ રહે છે. એટલે અહીંયા શુભ અને અશુભ પરિણામો તો થવાના. શુભ અને અશુભ પરિણામો એટલા માટે થાય કે પૂર્વના ઉદયરૂપ જે કર્મ છે એ કર્મના ઉદયો સાથે એ પોતે રહ્યો છે, એની સાથે જોડાય છે કે નથી જોડાયતો, એની સાથે જોડાય કે નથી જોડાતો એ મહત્વનું છે. જો એની સાથે નથી જોડાતો તો એ સમ્યક દ્રષ્ટિ જ છે, પણ જો એની સાથે જોડાઈને એનો કરતા થાય છે તો એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. એટલે શુભ અશુભ રૂપે પરિણમતો હોય ત્યાં પણ એ સમ્યક તો એનું એવું ને એવું જ રહે છે, કેમ કે એવા ભાવ સાથે પોતે એકત્વ ધરાવતો નથી. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે, એટલે એની વિકલ્પ રૂપે એવી દશા હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે જે શ્રદ્ધાન છે એ જ શ્રદ્ધાન જ્યારે ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ દશામાં નથી, ત્યારે પણ હોય છે. એટલે શ્રદ્ધા અપેક્ષાએ તો વાત એમ જ છે કે પોતે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે, પોતાને બીજા અન્ય પદાર્થમાં કંઈ કરવાપણું નથી, એ બીજા અન્ય પદાર્થનો કરતા થઈ શકતો નથી, એ શ્રદ્ધા એની એમ જ રહે છે. ફેર માત્ર એટલો છે કે એ વખતે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે અને પોતાના સ્વરૂપમાં એ આનંદની દશામાં છે. જ્યારે ત્યાં સ્થિરતા કરીને રહી નથી શકતો ત્યારે એ બહાર આવે છે તો એને વિકલ્પ હોય છે, અને એ વિકલ્પ વખતે પણ પેલી શ્રદ્ધા તો એમ જ છે કે હું આત્મા છું, શરીર જે છે તેનાથી જુદો છું, સંયોગોએ કરીને જે આ પદાર્થો પ્રાપ્ત થયા છે, સ્વજનો પ્રાપ્ત થયા છે, એ બધું મારાથી ભિન્ન છે, હું ભગવાન આત્મા એનાથી જુદો છું, એવા એને વિકલ્પો રહે છે. શુભ ભાવ પણ હોય છે, ક્યારેક અશુભ ભાવ પણ હોય છે, પણ શ્રદ્ધા તો એમ જ છે કે એ બધાથી હું જુદો છું અને પોતાના સ્વરૂપનો અનુભવ એક વખત કર્યો છે એટલે એને જ પોતાનું માને છે, એમ જ શ્રદ્ધા વર્તે છે. એટલે સ્વવિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય પણ શ્રદ્ધા તો એની યથાર્થ જ છે. એટલે એવા શુભ ને અશુભ રૂપે એ પરિણમતો હોય ત્યાં પણ એ સમ્યક દ્રષ્ટિ જ છે. નિર્વિકલ્પ દશામાં અને સવિકલ્પ દશામાં બંનેમાં એ સમ્યક દ્રષ્ટિ જ છે. એની દ્રષ્ટિ બદલાઈ જાય, એની શ્રદ્ધા બદલાઈ જાય અને એ સવિકલ્પ દશામાં અન્ય પદાર્થોનો કરતા થાય, એ શરીરમાં એકત્વ બુદ્ધિ સ્થાપે, મમત્વ કરે અને જેનો એ કરતા નથી થઈ શકતો એનો એ કરતા થવા જાય છે, તો પછી એ સમ્યક દ્રષ્ટિ રહેતો નથી. એટલે અહીંયા એમ કહે છે કે હવે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. એટલે સવિકલ્પ દશા હોય જ છે એમ એમાં પંડિતજીનું કહેવું છે કે સવિકલ્પ દશા તો હોય જ છે, નિર્વિકલ્પ દશા કંઈ લાંબો સમય ટકતી નથી. ચોથા ગુણ સ્થાને જ્યારે પહેલી વખત સમ્યક દર્શન થાય, આત્માનો અનુભવ થાય, ત્યાર પછીથી ઘણી વખત ઘણા અઠવાડિયાઓ સુધી, ઘણી વખત કેટલાક મહિનાઓ સુધી ફરીથી પાછો એ પોતે પોતાના સ્વરૂપમાં નથી જઈ શકતો, તો પણ એની શ્રદ્ધા તો બરાબર છે, યથાર્થ જ વર્તે છે. એટલે એવું ચોથા ગુણસ્થાને કે એક વખત સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તો પછી એ શ્રદ્ધા એની પાછી વિપરીત થતી નથી. એટલે એ પછી નિર્વિકલ્પ દશામાં નથી, સવિકલ્પ દશામાં જ છે. એ વખતે વિશેષતાથી શુભભાવ અને ગૌણતાથી અને અશુભભાવ વર્તતો હોય તો પણ એમાં એ પુરુષાર્થ તો સમ્યક્ત્વનો જ કરી રહ્યો છે. એ વાત અહીંયા સમજાવતા કહે છે કે સવિકલ્પો દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. અને પ્રથમ પહેલી વખતે પણ જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે ત્યારે પણ એ વિકલ્પ સહિત જ છે, અને એમાંથી જ આગળ વધતા એ નિર્વિકલ્પ થાય છે. એટલે વિકલ્પ છે એને લીધે થઈ અને એનું સંકિત ચાલ્યું જાય, અથવા તો વિકલ્પ છે તો સંકિત નહીં થાય એ વાત રહેતી નથી. વિકલ્પ તો રહેવાના જ છે. એટલે સવિકલ્પ જે છે ત્યાં સુધી એ ભલે વિકલ્પરૂપ છે, છતાં પણ એનો પુરુષાર્થ તો સમ્યક્ત્વનો હોઈ શકે છે. બીજી રીતે કહીએ તો એ સમ્યક્ત્વના પુરુષાર્થમાં પહેલી દશા તો વિકલ્પ સહિતની જ હોય, એટલે સવિકલ્પ જ હોય, અને એમાં આગળ વધતા એ નિર્વિકલ્પ થાય છે. એટલે અહીંયા જે સમકિતીને માટે કહેવામાં આવ્યું કે શુભ અશુભ રૂપ પરિણમતો હોય ત્યાં પણ એનું સંકિત રહે જ છે, સંકિતનું અસ્તિત્વ રહે જ છે, અને આગળ વધતા તો એટલે સુધી વાત કરી હવે કે એવા વિકલ્પ હોય છતાં પણ એ વિકલ્પ દ્વારા જ એ નિર્વિકલ્પમાં જવાય, સ્વવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ એમ કરી. અને હવે પંડિતજી વધારે વાત કરે છે કે તે સમ્યક દ્રષ્ટિ કદાચિત ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, આત્મામાં જાય છે, પોતાના સ્વરૂપમાં પોતાના પ્યોગને વાળે છે, એ રીતે સ્વરૂપનું ધ્યાન કરવાનો એ ઉદ્યમી થાય છે, એવો એ પ્રયાસ કરે છે. ત્યાં પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન વિવેક કરે છે. જો અહીંયા વિધિ બતાવી છે બધાને કઈ રીતે આત્મામાં જવું એની સમજ લેવી હોય છે, બધાનો એ જ પ્રશ્ન હોય છે કે કેવી રીતે નિર્વિકલ્પ ધ્યાન થઈ શકે. અહીંયા આ વિધિ બતાવી છે, બહુ ટૂંકાણમાં વિધિ બતાવી છે પણ ઉપયોગી છે. સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન વિવેક કરે છે. આ સ્વ અને આ પર, સ્વ છે એને સ્વ જ જાણે છે અને પરને એ સ્વ નથી જાણતો, પરને પર જાણે છે, એવું ભેદ જ્ઞાન કરે છે. સ્વ શું છે? પોતાનું સ્વરૂપ છે એ જ સ્વ છે. જે ભાવ છે, સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ છે, એ ભાવને છોડીને અન્ય જે કોઈ ભાવ થાય છે એ બધા વિકાર છે, વિભાવ ભાવ છે. પોતાનો સ્વભાવ છે એના સિવાય બીજો ભાવ છે, તે અન્ય ભાવ છે, એ વિકાર ભાવ છે, એ વિભાવ છે, એને પણ પોતાનો જાણતો નથી. એટલે એ રાગ દ્વેષના ભાવ પણ પોતાના નહીં, સૌથી નજીક રહ્યું છે એવું શરીર એ પણ પોતાનું નહીં, અને જગતના કોઈ પદાર્થો પોતાના નહીં, એમ એ બધાને એ પર જાણે છે અને માત્ર પોતાના સ્વરૂપને સ્વ જાણે છે, એમ એ સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે છે, એવો એ વિવેક કરે છે. નો કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. નો કર્મ એટલે શરીર, અને ભાવકર્મ એટલે પોતાના સ્વભાવ સિવાય બીજા અન્ય ભાવે જે પરિણમન, એ બધું ભાવકર્મ છે. अन्य भावे परिणमन थता आश्रव थाय एने भाव आश्रव कहवाय। एमा ए भाव शुभ होय के अशुभ होय, शुभ होय तो पुण्यनो बंध पड़े अने अशुभ होय तो पापनो बंध पड़े, पण ए भाव बंध पड़े। पहला भाव आश्रव थाय अने पछी भाव बंध पड़े, अने एथी जे भाव कर्म बंधाया छे एवा भाव कर्म पण एने पोताना नथी एम मान्यता होय। अने नो कर्म एटले जे शरीर पूर्व कर्म ने कारणे एना उदय ने कारणे जे प्राप्त थयुं छे एवुं ए शरीर अने शरीरनी बधी ज वस्तुओ एना आंग उपांग बधुं ज शरीर संबंधीनुं बधुं ज ए नो कर्म ने भाव कर्म बंने एनाथी पोते जुदो छे। अने पोते जुदो छे तो शुं जुदो छे, तो पोते ए ज्ञान रूप छे, चैतन्य चमत्कार मात्र एटले पोते मात्र ज्ञान रूपे ज छे एवुं पोतानुं स्वरूप जाणे। नो कर्म अने भाव कर्म थी जुदो पोते ज्ञान रूपे छे एवुं पोतानुं स्वरूप जाणे। पहला स्व अने परनुं एने भेद ज्ञान कर्युं, ए भेद ज्ञान द्वारा स्व अने परने जुदा पाड्या, अने पछी स्व केवुं छे एटले पोतानुं रूप केवुं छे, स्वरूप केवुं छे, तो नो कर्म ने भाव कर्म रहित मात्र ज्ञान रूप छे एम पछी ए आगळ वध्यो। पछी परनो विचार पण छूटी जाय, स्वनो विचार करे छे, आ रीते ए भाव कर्म अने नो कर्म थी जुदो एम पोताने जारे ए जाणे छे, एनो एवी रीते विचार करे छे, त्यारे एने परनो विचार रहेतो नथी अने केवल स्व आत्म विचार ज रहे छे, पोताना स्वरूपनो ज विचार रहे छे। त्यां निज स्वरूपमां अनेक प्रकारनी अहम बुद्धि धारे छे, स्वनो विचार करे छे तो पछी आगळ वधे छे। एमां स्व एटले हूँ, तो हूँ केवो, ज्ञान स्वरूप, चिदानंद, आनंद स्वरूप, शुद्ध छू, सिद्ध छू इत्यादि विचार थता सहज आनंद तरंग उठे छे। एम विचार थाय छे हूँ मात्र ज्ञान स्वरूप ज छू, हूँ ज्ञायक मात्र छू, हूँ शुद्ध छू, हूँ सिद्ध समान छू, एवो ज ज्यारे एने विचार रहे छे त्यारे एने सहज आनंदना तरंग उठे छे, रोमांच थाय छे, उल्लसित थाय छे। त्यार पछी थी एवा विचारो तो छूटी जाय छे, केम के आ विचार छे ए पण एक प्रकारे विकल्प छे, एटले आवा विकल्प पण पछी रहेता नथी, અને જે આનંદનો જે ભાવ છે એ ભાવ જ રહે છે। એટલે ત્યાર પછીથી વિચારો તો છૂટી જાય, કેવળ ચિન્ માત્ર સ્વરૂપ ભાસવા લાગે। એટલે જ્ઞાન અને આનંદ સ્વરૂપ જ ભાસે, પછી એ વિકલ્પો પણ ત્યાં રહેતા નથી। ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે, એટલે એ પોતે તે રૂપે થઈ જાય છે, એના પરિણામ એ સ્વરૂપ વિશે એકાગ્ર થાય। એટલે એ પર્યાય જે છે જેમાં એ પોતાના સ્વરૂપને જાણે છે, એ અવસ્થા જે છે જેમાં એ પોતાના સ્વરૂપમાંથી જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ કરે છે, એમાં અને એ પોતાના સ્વરૂપમાં કોઈ ભેદ જુદાપણું રહેતું નથી। સ્વરૂપ અને એ સ્વરૂપને જાણનારી પર્યાય બંને એક રૂપ થઈ જાય છે। એટલે અહીંયા એમ કહે છે કે ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે। દર્શન જ્ઞાન આદિકના અથવા નય પ્રમાણ આદિકના વિચાર વિકલ્પ પણ વિલય થઈ જાય છે, પછી એ વખતે બીજા કોઈ વિચાર વિકલ્પ રહેતા નથી, કોઈ પણ પ્રકારના વિકલ્પો એ વખતે રહેતા નથી। ત્યાં દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી, એવી જે અદ્ભુત દશા છે તે નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, જેમાં એ પોતાને સ્વનો અનુભવ થાય છે, એટલે એને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે। આ નિર્વિકલ્પ થવાની આખી પ્રક્રિયા સમજાવી, એટલે શરૂઆત સ્વવિકલ્પથી થાય છે, વિકલ્પ સહિત શરૂઆત થાય છે, અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે એની આ એક વિધિ બતાવી। સ્વવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો, પહેલા તો વિકલ્પ સહિત એણે પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો હતો, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એમાંથી જેવું સ્વરૂપ ભગવાને કહ્યું હતું એવું એણે જાણ્યું, ગણધર ભગવાને જેવી આગમમાં રચના કરી એ રચનાને એ બરાબર સમજ્યો, आचार्य भगवाने जे रीते शास्त्रों में निरूपण कर्यु छे एने ए बराबर समझो एने छ द्रव्यनो नव तत्वनो बराबर यथार्थ निर्णय थयो अने आत्मा केवो छे एने एने बराबर जाण्यो जाण्यो एटले ए माहिती रूपे जाण्यो अने पछी एमां आगळ वधता एने तर्क वितर्क बधुं करी अने निर्णय कर्या केटलाक निर्णय कर्या के आत्मा छे ते अनादिनो छे नित्य छे अविनाशी छे એ અનંત ગુણોનો પિંડ છે એ દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ છે પર્યાય છે તેના ઉત્પાદ વ્યય છે અને ધ્રુવ એક કાયમ ટકીને રહેવાવાળું દ્રવ્ય છે એ પરમ પારિણામિક ભાવ છે આ બધા જે વિચાર કર્યા એ બધા વિકલ્પો એટલે એવા વિકલ્પ સહિત એને ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય કર્યો હતો નિશ્ચય થયો હતો અને તેમાં જ વ્યાપ વ્યાપક રૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય જ્યારે નિર્વિકલ્પ ધ્યાન થયું છે ત્યારે આ બધું જે એને જાણ્યું હતું એ બધા જે જાણેલી વસ્તુ જે હતી એનો એને હવે ખરેખર સાચા અર્થમાં અનુભવમાં નિર્ણય થઈ જાય છે કેમ કે એ તો બધું એને જાણીને નિર્ણય કર્યો હતો અને હવે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રવર્તે છે ત્યારે એ રૂપે પ્રવર્તે છે એટલે વ્યાપ વ્યાપક રૂપ થઈ એ એવો પ્રવર્તે છે ચૈતન્ય રૂપે એ પોતે પ્રવર્તે છે અને ત્યાં ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય એનું ધ્યેય એ ભગવાન આત્મા જે જ્ઞાયક છે જે બદલાતું નથી એવું ધ્રુવ તત્વ છે એ ધ્યેય અને ધ્યાતા એટલે એનું ધ્યાન કરનારી એ પર્યાય એ ધ્યાતા અને ધ્યેય પણ દૂર થઈ જાય એટલે એમાં કોઈ ફેર ન રહે બેપણું ન રહે તફાવત ન રહે એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે મોટા નય ચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છે અહીંયા એમ કરી અને એક શ્લોક મૂકવામાં આવ્યો છે નય ચક્રમાંથી 266મો શ્લોક મૂક્યો છે તચ્ચાણેન ક્ષણકાલે સમયમ બુજ્જેહી જુત્તિ મંગેણ અણો આરાહણ સમયે પચ્છખો અણુ હવો જખમા એનો અર્થ થાય છે કે તત્વના અવલોકન અન્વેષણ સમયે અર્થાંત શુદ્ધ આત્માને યુક્તિ અર્થાંત નય પ્રમાણ વડે પહેલા જાણે પછી આરાધન સમય જે અનુભવ કાળ છે તેમાં નય પ્રમાણ છે નહીં કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે પહેલા એનું જાણવું જે થાય છે એ તો વિકલ્પ સહિત થાય છે અને વિકલ્પ સહિત થાય છે તો એ યુક્તિથી એને જાણે છે એટલે નય અને પ્રમાણ દ્વારા એ આત્માને જાણે છે અને પછી જ્યારે એ આરાધન થાય છે અનુભવ થાય છે એ વખતે કોઈ નય પ્રમાણ રહેતા નથી એ અનુભવ છે તે પ્રત્યક્ષ અનુભવ છે એમ અહીંયા આટલું સ્પષ્ટ લખ્યું છે કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે હવે પ્રત્યક્ષ અને પરોક્ષની વાત એમને કોઈએ પૂછી હતી એના સવાલના જવાબમાં આ ચિઠ્ઠી લખવામાં આવી છે બીજા પણ પ્રશ્નો હતા એના સવાલ જે છે એના જવાબ રૂપે આ ચિઠ્ઠી લખાઈ છે એટલે અહીંયા આ રીતે અહીંયા પંડિતજીએ જવાબ લીધો છે પણ પ્રત્યક્ષનો અર્થ એમ નથી કે એ આકાર રૂપે એને કોઈ અનુભવ થાય છે કોઈકની માન્યતા એવી હોય કે પ્રત્યક્ષ એટલે એને આત્માનો આકાર જણાય એવો આકાર રૂપે જણાવવું એનું નામ પ્રત્યક્ષ નથી કોઈ કે મને હમણાં જ પ્રશ્ન એવો કર્યો તો કે શું એવું આકાર જણાય છે મેં કહ્યું ના એવું કઈ રીતે હોઈ શકે આકાર જણાય એવું ના થઈ શકે એક જ વાત કરું તમને કે સિંહના ભાવમાં મહાવીર સ્વામી ભગવાનના જીવને સમ્યક દર્શન થયું મુનિઓએ જે વાત કરી એમાં તો એને આકાર જણાય તો સિંહનો આકાર જણાય એ વખતે એ આકાર સિંહનો હતો એટલે આકાર ની વાત નથી આકાર તો એ જે શરીર છે એ આકાર એ આત્મા થાય છે પણ એ કઈ એનો આકાર જ નથી એ કઈ કાયમી ટકવા વાળી વસ્તુ નથી એ આકાર થવો એ આકાર તો એ સમયે એ જે શરીર સાથે રહેલ છે તે શરીરનો આકાર છે એ કે આત્માનો આકાર નથી સિદ્ધનો આકાર આપણે કહીએ છીએ એ એટલા માટે કહીએ છીએ કે છેલ્લું શરીર જે છે એનાથી થોડું નુન્ય એનાથી થોડુંક નાનું અને એ વોલ્યુમ પ્રમાણે કહીએ સાઈઝ પ્રમાણે કહીએ કે એટલું અને એવો જ આકાર છેલ્લો આકાર છે એવા જ આકારે એ સિદ્ધ હોય છે કારણ કે હવે આકાર બદલવાનું કોઈ પ્રયોજન રહ્યું નથી એટલે છેલ્લા શરીરમાંથી જે આકારે એ પોતે ત્યાંથી નીકળે છે, એટલે ધ્યાનની દશામાં ખડગાસન કે પદ્માસનમાં જે રીતે રહ્યા છે એ, અને એ વખતે જે એનું એમનું દેહમાન છે એનાથી સહેજ નાનું અને એવા જ આકારે નીકળે છે, પછી એ જીવને એક જ સમયમાં સીધા સિદ્ધ શિલા ઉપર ત્યાં બિરાજી જવાનું થાય છે, એટલે એ આકાર બદલાતો નથી, એટલે એ આકાર છે. પણ અહીંયા કોઈ એમ કહે કે ના એ ધ્યાનમાં બેસે એટલે એને પોતાનો આકાર જણાય, ના એવું નથી, કોઈ એવા આકાર કંઈ જણાતા નથી. એટલે એ આકાર જાણવો એને પ્રત્યક્ષ કહેતા હો તો એ માન્યતા ભૂલ ભરેલી છે. એટલે એવી ભૂલ ભરેલી માન્યતાને કાઢવા માટે થઈ, અને ઘણી વખત એમ કહેવામાં આવે કે એવું કંઈ દેખાતું નથી, એવો અનુભવ નથી, એમ પણ કેટલાક લોકો કેટલાક પંડિતો એવી રીતે પણ માને છે અને આમાંથી જુદો અર્થ પણ કાઢે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી. પણ ગુરુદેવે બેનશ્રીબેને જેમણે અનુભવ કર્યો છે એમણે જે સ્પષ્ટ વાત કહી છે એ પ્રમાણે એ અનુભવ છે, અને એ અનુભવ જે છે એને અહીંયા પંડિતજીએ પણ અહીંયા પ્રત્યક્ષ કહ્યો છે. અહીંયા એ અનુભવને અહીંયા એ રીતે એને પ્રત્યક્ષ નામ આપ્યું છે. પણ પ્રત્યક્ષનો અર્થ જરાક સમજવાની જરૂર છે, પ્રત્યક્ષનો અર્થ શું એ સમજવાની જરૂર છે, એમાં ભૂલ ન થવી જોઈએ. એટલે અહીંયા સવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિર્ણય થયો હતો તેમાં જ વ્યાપ વ્યાપક રૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા દેહ પણ દૂર થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. આ વાત યાદ રાખવાની છે, અને એ નય ચક્રમાં પણ આ રીતે આવ્યું છે. અને એ અનુભવના સમયે એ પછી એ નય પ્રમાણ દ્વારા નથી જાણતો, એ અનુભવ પ્રત્યક્ષ અનુભવ છે, એ વખતે એ વિકલ્પ રૂપે એને અનુભવે છે એમ નથી, એ વિકલ્પ રૂપે અનુભવે છે એમ નથી, એ વાત અહીંયા સ્પષ્ટ કહેવામાં આવી છે. હવે આગળ અહીંયા કહે છે કે જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે, એ પ્રમાણે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. જો આ એક દ્રષ્ટાંત આપ્યું, પહેલા બધું હોય, પહેલા એ શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે એને પ્રશ્નો હોય અને પ્રશ્નોના જવાબ હોય, વિકલ્પ હોય, તર્ક હોય, બધું હોય, નયથી જાણે, જુદા જુદા નય દ્વારા એ સ્વરૂપને નક્કી કરે છે, એટલે ત્યારે બધું છે, પ્રમાણ અને નયની બધી વાત ત્યારે છે. પણ પછી એક શુદ્ધ નયના શુદ્ધ નયને વિષય બનાવના વિષય તરફ દ્રષ્ટિ કરે છે, શુદ્ધ નય દ્વારા જ જેને જાણે છે એવા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરતા અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ રીતે ધ્રુવ તરફ વાળતા એને જે અનુભવ થાય છે એ સ્વવિકલ્પથી નિર્વિકલ્પ સુધી પહોંચતા જે અનુભવ થાય છે ત્યારે પછી વિકલ્પ રહેતા નથી, એ અનુભવ પ્રત્યક્ષ છે. અને એ વખતે પછી કોઈ વિકલ્પ હોતા નથી કે આ કેમ છે, એ વખતે એમ નથી હોતું કે અનંત ગુણ છે, એ વખતે એમ પણ નથી હોતું કે દ્રવ્ય ગુણ, આવું પણ નથી હોતું, ગુણ ગુણીનો ભેદ પણ હોતો નથી, એ તો અખંડ એક આત્માનો જ અનુભવ કરે છે. સરબત પીતી વખતે, સરબતમાં બનાવતી વખતે જે જે વસ્તુઓ પદાર્થો નાખવામાં આવી છે એ જુદો જુદો એનો અનુભવ થતો નથી, એનો વિચાર વિકલ્પ હોતો નથી, માત્ર સરબતનો જ આનંદ હોય છે. એવી રીતે અહીંયા રત્નનું ઉદાહરણ આપીને કહ્યું છે કે જેમ રત્નની ખરીદી કરવામાં આવે એ વખતે બધા વિકલ્પ હોય, પણ પછી જ્યારે એને પહેરવામાં આવે ત્યારે પછી એનો આનંદ હોય છે, એ વખતે પછી બીજી વાત હોતી નથી, એટલે વિકલ્પ હોતા નથી. વિકલ્પ હોય તો આનંદ હોય નહીં, એ વખતે જો વિકલ્પ હોય તો પછી એનો આનંદ હોય નહીં, એટલે એ વખતે વિકલ્પ હોતા નથી. એ પ્રમાણે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. આગળ પણ હજી વાત કરે છે એના વિશે કે વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપ સન્મુખ થયું. પહેલા જે જ્ઞાન હતું એ ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હતું, એટલે કે ઇન્દ્રિયોના વિષયને એ વિષય બનાવી અને એને જાણવા રૂપે પ્રવર્તતું હતું. એ જ્ઞાન હવે એ બધેથી સમેટાઈને, એટલે ત્યાંથી હવે એના ઉપયોગને ખસેડીને એ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપ સન્મુખ થયું, પોતાના સ્વરૂપનો અનુભવ કરવામાં હવે એ ત્યાં જોડાઈ ગયું છે. એટલે જ્ઞાનનો ઉપયોગ હવે એ બદલાયો છે, એની દિશા બદલાઈ છે. જ્યારે પહેલા એ પરલક્ષી હતું એ હવે સ્વલક્ષી થયું છે, એટલે એ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ એ સ્વરૂપ સન્મુખ થયું છે, કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમ રૂપ છે, તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે. તે જ્ઞાન સ્વરૂપ જાણવા અને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. જો ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને તો જાણવું થાય છે, તે એક સમયમાં યુગપદ જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જાણવાનું થાય છે. પણ અહીંયા હજી એવો ઉઘાડ થયો નથી, કેવળ જ્ઞાન થયું નથી, ત્યાં સુધી એનો ક્ષયોપશમ એવો છે, કેમ કે આ ક્ષયોપશમિક જ્ઞાન છે, છદ્મસ્થનું જ્ઞાન છે. એટલે એ એક કાળમાં એ એક જ્ઞેયને જ જાણે, અને અત્યારે જ્ઞેય શું છે તો સ્વરૂપ, પોતાનું રૂપ છે, આત્માનું રૂપ છે, એ જ અત્યારે એ જ્ઞેય છે. પોતાના આત્માને જ એ જ્ઞેય બનાવીને એ ઉપયોગ ત્યાં રહ્યો છે અને એનું જ્ઞાન કરે છે. એટલે એ કાળમાં માત્ર પોતાના સ્વરૂપને જ જાણવા રૂપે એ જ્ઞાન પ્રવર્ત્યું છે, ત્યારે એ અન્યને જાણવાનું સહજ રૂપે બંધ થઈ જાય, કેમ કે ત્યાં એનો ઉપયોગ રહ્યો નથી. ત્યાં એવી દશા થઈ છે કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. બહારમાં કોઈ પણ પ્રકારની વાતચીત ચાલતી હોય, કંઈ પણ થતું હોય, તો એના તરફ એનું કોઈ લક્ષ્ય નથી, એને જાણકારી હોતી નથી. એ વખતે એનો ઉપયોગ જે છે તે સ્વને લક્ષે થયો છે, સ્વરૂપને જ જાણે છે. એવી દશા થઈ છે કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. જે શબ્દ આદિકને જાણનારું મતિ જ્ઞાન છે એ પણ હવે કયા તરફ ગયું છે, એનો એ ઉપયોગ જે છે ત્યાં આત્મા તરફ વળ્યો છે, એટલે એ મતિ જ્ઞાન પણ અત્યારે આત્મા તરફ જ વળ્યું છે, એમ અહીંયા સ્પષ્ટ કહે છે. વળી નય આદિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. નયના ભેદ વગેરે જે છે તે શ્રુતમાં ખ્યાલ આવે છે ને, એ પણ હવે રહ્યું નથી, કેમ કે એનું જ્ઞાન હવે સ્વરૂપ તરફ જ રહ્યું છે, ત્યાં એ તરફ ઢળ્યું છે. એટલે એકને જ્ઞેય કરીને એક જ જ્ઞેય થઈ શકે, તો એક જ્ઞેય એનું સ્વરૂપ છે, એને જ જ્ઞેય કર્યું છે, ત્યારે મતિ અને શ્રુત બંને એ તરફ જ રહ્યા છે, એને જ જાણવા માટે રોકાયા છે, તો અન્ય કોઈનું જ્ઞાન થતું નથી, વિકલ્પો પણ નથી અને નય આદિક ભેદો પણ નથી. એટલે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન બંને એ આત્મા તરફ જ રહ્યા છે, એમ અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને હવે એના વિશે કહે છે કે એવું વર્ણન સમયસારની ટીકા આત્મખ્યાતિમાં છે તથા આત્મા અવલોકન આદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતિન્દ્રિય કહીએ છીએ. આ બધું જે છે તે શાસ્ત્રમાં આ જ પ્રમાણે આપવામાં આવ્યું છે. સમયસારની ટીકા આત્મખ્યાતિ અને આત્મખ્યાતિના રચના કરનારા એવા મહામુનિની વાત લઈએ તો એમને તો અગાધ જ્ઞાન હતું. અમૃતચંદ્રાચાર્ય આત્મખ્યાતિની રચના કરનારા, એમને તો અગાધ જ્ઞાન હતું, એમની તો બહુ ઊંચી દશા હતી, એમની દશાની તો શું વાત થાય. એ આત્મખ્યાતિ જેવી ટીકા, ભરતક્ષેત્રની સર્વોત્તમ ટીકા સમયસારની એમના સિવાય બીજું કોણ રચી શકે. એવા એ મહાપુરુષની વાતમાં ક્યાંય સંશય હોય જ નહીં, અને કોઈને જો સંશય થતો હોય તો એમાં એણે પોતાને સમજવાની જરૂર છે. પણ એમાં અમૃતચંદ્રાચાર્યની ભૂલ છે કે અમૃતચંદ્રાચાર્ય કોઈ રીતે કોઈક જુદું નિરૂપણ કરી રહ્યા છે, એવી જો એને જરાક પણ માન્યતા હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. વર્તમાનમાં એવું જોવામાં આવ્યું છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એને કાઢી નાખી અને બીજી ટીકાઓ જેમણે લખી છે વર્તમાનના જેમણે પણ, એમને ભલે કદાચ મનમાં ગમે તે પ્રકારે હોય, પણ એમની એ ભૂલ છે કે અમૃતચંદ્રાચાર્ય જેવા મહાપુરુષની ટીકા ને શિરોમાન્ય કરવાને બદલે પોતે ટીકા લખવા બેઠા, એ એમની ભૂલ છે. અમે તો એમ કહીએ કે આવા મહાપુરુષને સમજ્યા વિના હું તો એમને એમ કહું કે પ્રભુ તે થોડોક વિવેક થોડોક રાખ્યો હોત અને એ ટીકા લખવા કરતા તે જાતે જ એ ટીકાને 50 વાર વાંચી હોત ને, એમાંથી જેની પાછળ તે 15 વર્ષ બગાડ્યા હોત ને, તને સમ્યક દર્શન નહીં પણ તું એનાથી આગળ ઘણો વધી ગયો હોત, તને ચારિત્રનો પુરુષાર્થ અત્યારે ઉપડી ગયો હોત. એ મહાપુરુષની ટીકાને તું કાઢી અને તને એવો વિકલ્પ પણ કેમ આવ્યો કે તું બીજી ટીકા લખે અથવા તો બીજી ટીકાને તું માને. બીજા હોય જેમણે ટીકાઓ લખી છે એમને એવા કેમ વિકલ્પ આવ્યા? અમે તો એ વાત સ્વીકારી શકતા જ નથી. એટલે કોઈ ગમે તેવા અર્થ કરે તો પણ અમે એને માન્ય કરતા નથી. અહીંયા એમ લખ્યું છે પંડિતજીએ પણ કે એવું વર્ણન સમયસારની ટીકા આત્મખ્યાતિમાં છે તથા આત્મ અવલોકન આદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતિન્દ્રિય કહીએ છીએ. કારણ કે ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણને જાણે. જો અહીંયા ઇન્દ્રિયોનો ધર્મ બતાવ્યો છે, ઇન્દ્રિયો કોને જાણે છે, તો કે એ પૂતગળને જાણે છે. એ અહીંયા કેવું છે કે ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે તે પૂતગળને જાણે, એટલે પૂતગળના ગુણોને જાણે, સ્પર્શ રસ ગંધ વર્ણને જાણે. તે અહીં નથી, તે અહીં નથી. એટલે અહીંયા જ્યારે અનુભવ કરે છે ત્યારે એને આમાંનું કંઈ જાણવું થતું નથી, એટલે ઇન્દ્રિયપણે જાણવું થતું નથી, એટલે અતિન્દ્રિય કહ્યું. એક વાત એમ અહીંયા કહેવી છે. અને મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી. અહીંયા બીજા અનેક પ્રકારના વિકલ્પ પણ નથી. એટલે એ રીતે એમાં ઇન્દ્રિયો દ્વારા પણ નહીં અને મન દ્વારા પણ નહીં એમ કહેવામાં આવે. કેમ કે ઇન્દ્રિયોનો વિષય જે છે તે પૂતગળને જાણવાનો વિષય, રસ સ્પર્શ ગંધ વર્ણને, એ તો અહીંયા એ નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ કરે છે ત્યારે એને તો જાણતો નથી. અને અહીંયા જેમ પહેલા જણાવ્યું એ વખતે એને નય આદિકના વિચાર નથી, બીજા કોઈ વિકલ્પ રહેતા નથી. એટલે જે મન વિકલ્પ કરે એ પણ એ વિકલ્પો પણ એ વખતે રહેતા નથી, માત્ર એ વખતે એ પોતે પોતાને જાણે છે અને એમાં એકરૂપ થઈ જાય છે. તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું, એટલે કે એના ઉપયોગ ઇન્દ્રિયો સાથે જોડાયેલા રહેતા હતા અથવા તો મન સાથે જોડાયેલા રહેતા હતા, તે હવે આત્મા તરફ વળ્યા છે, એટલે તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે. તથાપિ આ જ્ઞાનને અતિન્દ્રિય કહીએ છીએ. આ બહુ સ્પષ્ટ અહીંયા લખ્યું છે, છતાં પણ કેટલાક લોકો એમ સમજાવે છે કે ના એ પ્રત્યક્ષ અનુભવ નથી. હવે આનાથી વધારે પ્રત્યક્ષપણું શું જોઈએ છે એમને, એ મને હજી સમજણ નથી પડતી. આ પ્રત્યક્ષ જ કહેવાય, પ્રત્યક્ષના અનુભવમાં શું એમને જોઈએ છે. ઇન્દ્રિય દ્વારા જે જાણ્યું એવી જાતનું પ્રત્યક્ષપણું તો હોય ને, એટલી સ્પષ્ટતા તો અહીંયા કરી છે. અને મનના વિકલ્પો પણ અહીંયા થંભી ગયા છે એ વાત પણ અહીંયા સ્પષ્ટ કહેવામાં આવી છે. પણ એક વાત અહીંયા જે બીજી પાછળના પાના ઉપર અહીંયા લખી છે 350માં પાના ઉપર, એને લીધે થઈને એવું કેટલાક લોકો એમ માને છે, એ વાત અહીંયા કહી છે કે વળી આ સ્વાનુભવને મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ, કેમ કે આ અનુભવમાં મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી. એટલે બસ આટલી વાતને લીધે થઈને એમ માને છે કે બસ એ મનથી થયું છે, એટલે એ પ્રત્યક્ષ નથી. મતિશ્રુત જ્ઞાન દ્વારા થયું છે એમ કહ્યું છે, એટલે મતિશ્રુત જે છે, મતિશ્રુત જ્ઞાન જે છે એ મન દ્વારા થતું હોય એમ ગણી અને એમ કહેવામાં આવ્યું છે. હવે આ સંબંધી ની વધારે સ્પષ્ટતાઓ આપણે આવતી વખતે લઈશું. આજે જે વાત કરવામાં આવી ઘણી સુંદર વાત હતી, શુભ અશુભ રૂપે પરિણમતો હોય ત્યારે પણ એને સમ્યક્ત્વ કઈ રીતે છે, અને આખી વિધિ જે બતાવી એ વિધિ આપણે એમ ફરીથી આખી વાંચી, અને બે ત્રણ વખત હું તો એમ કહું છું કે બધાએ વાંચી જવી અને એને આત્મસાત કરવા જેવી વસ્તુ છે. કંઈ પણ પ્રશ્ન હોય તો પછી આપણે એના સંબંધી વિચાર કરીશું, આજે એનો વિચાર નથી કરવો. ફરી ફરીને આ જ વાતને વિચારવાની છે અને એને બેસાડવાની છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.